மகாதேவ்யாக்குக்ஷிரத்னம் சப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર, તારીખ 30 માર્ચ 2008. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય ક્રમાંક 493નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. છેલ્લા 2.5 મહિનાથી આ ચાલતા પત્રાંક 493ના સ્વાધ્યાયનું સમાપ્તિને આજે આપણે પહોંચ્યા છીએ. 6 પદનો પત્ર પરમ કૃપાળુ દેવે તત્વનું નિરૂપણ કર્યું છે, આત્માની ઓળખાણ કરાવી છે અને સાથોસાથ સાધનાનો માર્ગ બતાવ્યો છે. અને એ ઉપકાર અનન્ય શરણ આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. આ સદગુરુ છે જે આત્મા આપે છે, આત્મા ઓળખાવે છે, આત્માને પ્રાપ્ત કરવાની જે રીત બતાવે છે એ સદગુરુ. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ તત્વ છે. અને એ તત્વ જેમાં તારક તત્વ છે, જેમ તીર્થંકરની અંદર તારક તત્વ છે, તારે તે તીર્થ એ તીર્થના કરનાર, એમ સદગુરુની અંદર તારક તત્વ છે. જે આત્માઓની અંદર કોઈ પૂર્વે એવું અનંત પ્રકારની કરુણા જગતના જીવોની ચિંતવી હોય તો કદાચ તીર્થંકર થવાનું ન બની શક્યું હોય તો એ સદગુરુ પદ એને પ્રાપ્ત થાય. બધા જ જ્ઞાનીઓ સદગુરુ હોય છે એવું નથી. સત્પુરુષો આત્માને પ્રાપ્ત કરે તે બધા સત્પુરુષો, પણ બધા સત્પુરુષ સદગુરુ નથી. ગુરુ અપેક્ષિત છે, બોધ આપે તો સામે ઝીલનાર. કોઈ શિષ્યની અપેક્ષાએ એ ગુરુત્વ છે. એ ગુરુતત્વની મહિમા સમજવી જોઈએ એટલે વ્યક્તિ મહિમાથી આપણી દ્રષ્ટિ બદલાઈ જવી જોઈએ. વ્યક્તિ મહિમામાં રોકાય એ સદગુરુ તત્વને સમજતો નથી. જેમ વ્યક્તિ મહિમામાં રોકાય એ અરિહંત કે સિદ્ધને પણ સમજતો નથી. એટલે જ જૈન ધર્મના શાશ્વત મંત્રની અંદર કોઈ વ્યક્તિની ઉપાસના નામ નથી. નમો અરિહંતાણ, માર્ગને પ્રકાશિત કરનાર એવા જે આત્માઓ છે, લોકને ઉજાગર કરનાર એ અરિહંત પદમાં છે. અને જે કર્મમલથી સર્વથા રહિત થયા છે એવા સિદ્ધ આત્માઓ છે, નામની કોઈ આવશ્યકતા નથી, એમ ગુરુ શબ્દ છે. તારક તત્વ છે, એની પાસે કોઈ એવી પ્રકૃતિની અંદર એવું કર્મ ઉદિત છે કે એ જગતના જીવોને માર્ગ બતાવી શકે છે. અને માર્ગમાં ગચ્છનો માર્ગ, મતનો માર્ગ, સંપ્રદાયનો માર્ગ, સંઘનો માર્ગ, સંઘાડાનો માર્ગ, એની કોઈ મહત્તા નથી. આણે અમારું બહુ કર્યું ને, આને તો બહુ ગજવી નાખ્યું ને, આ ક્ષેત્ર ગઈ જવું ને, આવા બધા ચાળા છે, બધા મોહના. આમાંથી પર થવું જોઈએ. આત્મા કોણે ઓળખાયો? અને આત્માને પ્રાપ્ત કરવાની સાધનાની પદ્ધતિ રીત કોણે આપી? માર્ગ કોણે બતાવ્યો? ગુરુ પથ પ્રદર્શક છે, ગુરુ માર્ગદર્શક છે. એનું પર પ્રકાશકપણું અત્યંત તીવ્ર છે એવું એનું કર્મ છે. એમાં સદગુરુદેવને નમસ્કાર કરીને કૃપાળુદેવે આ 6 પદ, આમાં જ્ઞાની પુરુષોએ જેણે કહ્યા છે એમની પોતે પ્રરૂપણા કરી. અને પ્રરૂપણા કહ્યા પછી આ તો અનંતી પરંપરા છે, શાશ્વતી પરંપરા છે. આ કોઈ શ્રીમદ રાજચંદ્ર કહે છે કે હું કહું છું આ 6 પદ, એવું નથી. આત્માને ઓળખવાની શાશ્વતી પરંપરા છે. કોણે આપી છે? શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષો. એવી જ્ઞાની પુરુષો તો અનંત છે. એમની આ પરંપરા અર્થે કહ્યું તો આવું કહેનારા, આવો બોધ કરનારા, આત્માની ઓળખાણ આપનારા આ બધા સદગુરુને કૃપાળુદેવે 4 નમસ્કાર કર્યા છે. જેમ તીર્થંકરને 4 નમસ્કાર કર્યા છે 436-37માં, એમ અહીંયા ચાર નમસ્કાર કહેવાય છે. બે નમસ્કારની વાત આપણે ગયા સ્વાધ્યાયમાં જોઈ, હવે બે નમસ્કાર વિશે આજે વિશેષ વિચાર કરીશું. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર. અમાપ ઉપકાર સદગુરુનો છે.
સતે સ્થાન તે દર્શાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવાર એ ઉપકાર.
છ સ્થાનક બતાવીને આત્માની ઓળખાણના આ લક્ષણ એ ઓળખાવીને તમે અમને ભિન્ન બતાવ્યો, જ્ઞાન થકી તરવાર. સદગુરુ તો જ્ઞાન પણ નથી લાવ્યા અને તરવારે નથી લાવ્યા. જ્ઞાન પણ આપણે અને તરવાર પણ આપણે, પણ અનાદિના અજ્ઞાનને કારણે દેહ તેજ હું, શરીર તેજ હું, એની અંદર રહેલી આ દેહરૂપી જ્ઞાનમાં રહેલી ચેતનારૂપી તરવાર એ કદી લક્ષમાં આવી, કદી એનું ઓળખાણ થયું. એના લક્ષણો બતાવીને કહ્યું કે આ છે, આ ચેતના નામનો પદાર્થ નામનો અસ્તિત્વ છે, એનું અસ્તિત્વ છે, અને જે છે તે નિત્ય છે, એ જ આ કર્મનો કરતા છે ને ભોગતા છે, અને એનાથી જ એનું નિવારણ થઈ શકે છે એવો એનો ઉપાય છે, અને એ જ આત્મા સાધી શકે છે, બીજો કોઈ ન સાધી શકે. હમણાં જ્ઞાનસારની અંદર યશોભીજી મહારાજના ચાલે છે અષ્ટક, એની અંદર બહુ સરસ સટકારકની વાત આવી કે ભાઈ આ આત્મા જ બંધ અને મોક્ષનું કારણ છે. એના છ છ સટકારક છ છ કારણો છે એ આત્મામાં જ રહેલા છે. કરતા કોણ? કોઈ પણ ક્રિયાનો કરતા કોણ? તો કે આત્મા. એનું કર્મ શું? આ બંધ થયું તો એનું કર્મ બંધ થયું. એ કોણે કર્યું? કોને બંધ થયો? આત્મા. એનું સંપ્રદાન શું? આ બંધ કોને થયું? તો આત્માને. અને એનાથી કર્મ વૈધા ગતિ વધી આત્માને. અમે શરીરને શું લેવા દેવા? શરીર તો એકવાર આવ્યું ને પાછું વયું ગયું, પાછું બીજા શરીર ગોતો. એ ઉપાદાન સંપ્રદાન આ બધા આત્માના કારક જે છે. અધિકરણ આત્મામાં જ થાય. પુરુષાર્થની દિશા કઈ? પુરુષાર્થનું ક્ષેત્ર કયું? આત્મામાં. તો આ છ છ કારક જો એ સવડી રીતે થાય તો મુક્તિનું કારણ બને, અને અવડી રીતે થાય તો બંધનું કારણ બને. એટલે મુક્તિ પણ પોતે જ એનું કારણ છે અને બંધનું કારણ પણ પોતે જ છે. આવી અદ્ભુત અવસ્થા આત્માની આ છ પદથી સદગુરુએ બતાવી. એ સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. જે સત્પુરુષોએ કહ્યું કે જે ગુરુ થકી તને જ્ઞાન મળે એની ભક્તિ કરજે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે. આગળ કૃપાળુદેવે એક પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પણ શિષ્યને તે કર્યા સિવાય છૂટકો નથી, કારણ કે બોધ પરિણામ પામતો નથી. ભક્તિ એટલે અર્પણતા, અહંકારનો વિલય. બોધ ઉત્કૃષ્ટ છે, પરિણામ નહીં પામે. મારાપણું રાખીને, મારું ડાપણ ચાલુ રાખીને, ગુરુની વાતે હું સમજુ છું એમ હું પણ પાછું ઊભું રાખવાનું, મને બરોબર સમજાઈ ગયું છે, એ જે કહે છે બરોબર છે, એને પાછો પોતે પ્રમાણિત કરવા જાય. આ અહંકાર, સૂક્ષ્મ અહંકારના ચાળા છે આ બધા. એટલે ભક્તિની અંદર કે પ્રભુ હું કંઈ જાણતો, આપ અનુભવની વાત કરો છો, હું અનુમાનમાં બેઠો છું, હું અભિપ્રાયમાં બેઠો છું, અને હજી જો તમારા બોધથી હું મારા અનુમાનને જ દ્રઢ કરું કે મારા અભિપ્રાયને જ મજબૂત કરું, તો મેં મારા અહંકારને મજબૂત કરાવવા સિવાય કર્યું શું? તમને સાંભળીને, બહાર સાંભળીને ક્યાંક બધું બરોબર સાચું કીધું, બસ હું આમ જ માનતો હતો, આ લે લે, તો તું ગયો શું કામ? અરે સદગુરુ પાસે જઈને એનો બોધ સાંભળીને આ જીવનો અહંકાર ગળતો નથી, પુષ્ટ થાય છે. આ જ્ઞાનીની આ સાધના છે. એટલે સત્પુરુષોએ સદગુરુની ભક્તિનું નિરૂપણ કર્યું છે, ભક્તિ કરજે, સદગુરુની ભક્તિ કરજે, અને તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે. આમાં કલ્યાણ કોનું છે, ગુરુનું કે તારું? શિષ્યનું કલ્યાણ છે. ગુરુ તો આનાથી પર છે, ગુરુએ તો કલ્યાણ સાધી લીધું છે પછી તને વાત કરે છે, કેમ કે એની વાર્તા અનુભવની વાર્તા છે, અનુમાનની વાર્તા નથી. તો અનુભવની વાર્તામાં આ તારી ભક્તિ એના કોઈ કલ્યાણનું કારણ બનવાની નથી, પણ એની ભક્તિ તારા કલ્યાણનું કારણ બની શકે એમ છે. જોયા ભક્તિનો વન વે ટ્રાફિક, કે તારે ભક્તિ કર્યા સિવાય છૂટકો નથી, કારણ કે તને જે નડે છે એ તારો સ્વચ્છંદ નડે છે, અને સદગુરુના સંઘની અંદર જો સ્વચ્છંદ નબળો ન થાય તો આત્મસિદ્ધિમાં આ રહસ્ય બતાવ્યું. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે વર્તમાન છે દો ભાખ્યો જીન નિરદો પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તેરો કાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. સ્વચ્છંદ જો રોકાય આપણો અવશ્ય મોક્ષ પામીએ, બોધ મળે છે, તત્વ મળે છે, ચારે દિશાઓમાંથી સત્ય મળે છે, સત પ્રકાશે છે, સત તો સૂર્ય સમાન છે. આનો ક્રંતવા દરા વિશ્વસ્ત, વેદનું એક વાક્ય છે, અહો સર્વ દિશાઓમાંથી મને શુભ સંકલ્પ પ્રાપ્ત થાઓ, બધી દિશાઓમાંથી સતત પ્રકાશી રહ્યું છે, પરંતુ જીવનો સ્વચ્છંદ રોકાય તો એ બોધ પામે ને. આપણું પેલા અંધકાર અહંકારને કારણે આપણે આપણા દરવાજા બંધ રાખ્યા છે. આંખનો દરવાજો, કાનનો દરવાજો, હૃદયનો દરવાજો બંધ રાખ્યો છે, કોઈનો પ્રવેશ આપણે કરવા દેતા નથી. શબ્દોનો પ્રવેશ કરવા દઈએ છીએ, પણ એના પ્રત્યેનો ભાવનો, અર્પણતાનો પ્રવેશ થતો નથી, આપણો અહંકાર જરાય ઓછો થતો નથી. આ સ્વચ્છંદ છે, પોતાની માન્યતા, પોતાની કલ્પના, અને યહી નહીં કલ્પના યહી નહીં વિભંગ. આ આપણું વિભંગ જે અનાદિકાળનું છે એમાં આપણને જરાય બાંધછોડ કરવો એ એમને એમ રાખવું. એટલે ક્યારેક તો સતનો બોધ મળે એને પણ આપણે આપણા અભિપ્રાયમાં ખપાવીએ છીએ. આ દોષ નજરમાં આવે ખરો? સત્પુરુષનો બોધ મળે, સતની પ્રાપ્તિ થાય, એને આપણે આપણા અભિપ્રાયમાં ખપાવીએ છીએ. આટલું ડાપણ છે આપણો. આ સ્વચ્છંદનું સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપ છે. પછી કૃપાળુદેવ કહે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા વિના મુમુક્ષુતા કહેવાય નહીં. નહીં થાય હજી તું મુમુક્ષુ નહીં બની શક. કેમ કે જે મળ્યું એને તે તારીમાં ખતવણી કરી. બહુ મુશ્કેલી છે, ભક્તિથી આ મુશ્કેલી ટળે. સદગુરુ પ્રત્યેનો ભક્તિનો ભાવ પહેલા આવે, અર્પણતાનો ભાવ આવે, સ્વચન ટળે, સીધે રસ્તે ચલ્યું જવાય. પોતાની દેહ પર્યાય રૂપી અહંકાર છે, એનું સ્વરૂપ છે દેહ પર્યાય છે. એ દેહ પર્યાય અત્યારે ગમે તેવી ગુણવાળી છે, વિશિષ્ટ છે, વિકસિત છે, ગમે તે છે, તો પણ પર્યાય સ્વરૂપ છે. એના પ્રત્યેનું સૂક્ષ્મ પણ મમત્વ છે કે અહમ ભાવ છે, એ અહંકારનું સ્વરૂપ છે. એમાંથી નિપજતા જે પર્યાયો છે એ બધી સ્વચ્છંદ છે. એ સ્વચ્છંદ ટળવો જોઈએ, અને એ સ્વચ્છંદ ટળવા માટે ભક્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે કૃપાળુદેવે પ્રારંભ કરતી વખતે કહ્યું કે આ 20 દોહરાથી સર્વપ્રથમ સ્વચ્છંદને ટાળજો. એમાં કહેલા 36 ગુણો જે નથી એના તરફ લક્ષ્ય કરજો. એ ગુણો જેમ જેમ વર્ધમાન થશે તેમ સત્પુરુષનો બોધ લક્ષમાં આવશે, પરિણિત થશે, અને આ જ અનાદિનું સત્ય જે મારી જાણ બહાર હતું, જે મારી પકડમાં આવતું નહોતું. તો ઉપકાર વેદાશે સત્પુરુષનો. આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર, એ ઉપકાર વેદાશે, નહીં તો વેદન નહીં થાય. વેદન અહમનું થશે કે હું સમજી ગયો, મને ખબર છે બધી, હવે બીજો મોકો મળે તો બધાને સમજાવી દઉં, એ વાત નથી. કોઈને સમજાવવાની વાત નથી, સમજવાની વાત છે. જે પદ આજ લીધું ને, સરસ લીધું, કે નહીં દે તું ઉપદેશકુ પ્રથમ લેહી ઉપદેશ. તું ઉપદેશ લે, બોધ પરિણત થવા દે, અને પછી જો તારું કોઈ કર્મ એવું હોય તો જગતને જણાવજે. તારામાં ગુરુત્વનું કોઈ એવું તારક તત્વ જાગે તો, મારામાં તારકતાની પુણ્યાય ન હોય તો હું કોઈના ઉપર ઉપકાર કરી શકું નહીં, જાણી શકું બધું, જાણું બધું, પણ મારા થકી કોઈનું કલ્યાણ ન થાય. એમાં તો એક વિશેષ પુણ્ય પ્રકૃતિ જોઈએ છે, પુણ્ય પ્રકૃતિ. એટલે જ્ઞાનીઓએ સરસ કહ્યું કે મોક્ષની સાધના એ પુરુષાર્થથી થાય, અને મોક્ષ માર્ગની પ્રભાવના એ પુણ્યથી થાય. આપણું પુણ્ય અધૂરું હોય તો કઈ હજારો લોકો આપણને સાંભળવા ન આવે, પણ પુણ્ય પ્રબળ હોય તો બની શકે યશ, નામ, કર્મ, કીર્તિ. પણ સાધના તો પુરુષાર્થથી જ કરવી પડે, જાગૃતિથી જ કરવી પડે. એમાં પુણ્ય પાપ કર્મના પરિણામ આડા ન આવે, એને પોતે કરવું પડે. એ ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે છે. શિષ્યનું કલ્યાણ સદગુરુની ભક્તિમાં છે, અને કૃપાળુદેવે કહ્યું છે કે આ સદગુરુ પદ યથાર્થ સ્વરૂપે 13મા ગુણસ્થાનકે છે, પત્રાંક 837. ફરી ફરી લક્ષમાં લેવો કે સાચો સદગુરુ, પૂર્ણ સદગુરુ કોણ? 13મા સ્થાનક ઉપર બિરાજમાન સર્વજ્ઞ જીન વિતરાગ કેવડી અરિહંત, બસ એની ભક્તિ. અરિહંતની ભક્તિથી નીચેની ભક્તિ કોઈ ખપે નહીં મને. પરમાત્મા સ્વરૂપ જીન, સર્વજ્ઞ સ્વરૂપ જીન, એની ભક્તિ કરજે. એ એમાં જીવનું કલ્યાણ છે. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. અને આનંદ ગંજીએ સરળ ઉપાય કહી દીધો, જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે. તું બસ એટલું જ કર, શિવો ભૂતવા શિવમ યજેત. ઉપનિષદનું સૂત્ર છે કે શિવ થવા માટે થઈને શિવની પૂજા કર. આ ગુરુપદ જે છે એની જે સ્વરૂપ છે, પરમપદનું સ્વરૂપ, એ પામવા માટે ગુરુની, સદગુરુની ભક્તિ કરવી છે, શિષ્યના કલ્યાણ અર્થે છે. હવે એમાં જેને આત્મત્વ પ્રાપ્ત નથી થયું એનું કલ્યાણનું છે, જેને થઈ ગયું છે એનું કલ્યાણ થઈ ગયું. તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, જો સદગુરુની ભક્તિ પ્રાપ્ત થાય તો જીવનું વૃત્તિ ક્યાં જાય? આજે વૃત્તિ પરમાં જાય છે, બાહ્યમાં જાય છે, જગતના પદાર્થોમાં જાય છે, સંયોગોમાં જાય છે, બહિર્મુખી છે. અને એ વૃત્તિ જ્યારે પરમાં જાય છે ત્યારે પરના પરિણામ પ્રગટાવે છે. એ પરિણામમાં રતિ અરતિના પરિણામ થાય, ગમા અણગમાના પરિણામ થાય, પસંદગી નાપસંદગીના પરિણામ થાય, પ્રીતિ અપ્રીતિના પરિણામ થાય, અને અંત તો ગતવા રાગ અને દ્વેષના સ્થૂળ પરિણામ થાય, જેમાંથી કશાયની ઉત્પત્તિ થાય. કા ક્રોધ જાગે, કા માન જાગે, કા માયા જાગે અને કા લોભ જાગે. વૃત્તિ જ્યારે બાહ્ય જગત સાથે જોડાય, પર સાથે જોડાય, ત્યારે પરના પરિણામ એ વૃત્તિના કારણે આત્મામાં થયા લાગે. પણ સદગુરુની ભક્તિ જ્યારે થાય છે ત્યારે એ ભક્તિને જો શિષ્ય ભક્તિને પ્રાપ્ત થાય તો સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. સદગુરુના આત્માની ચેષ્ટા શું છે? સંયોગો તો આપણને છે એમ જ સદગુરુને છે, સંબંધો આપણને છે એમ જ સદગુરુને છે. ફેર ક્યાં પડ્યો? એની આભ્યંતર દશામાં ફેર પડ્યો. એની અંતરંગની આત્માની જે ચેષ્ટા, અંદર રહેલી જે ચેતના છે, એ અંતર ચેષ્ટા, અહો અંતર ચેષ્ટા શ્રી ગુરુદેવની, એ જે 172 પત્રની અંદર કૃપાળુદેવે મુનિશ્રીને બોધ આપ્યો છે, જે પદનું, જે પત્રનું પદ્યમાં રૂપાંતર કર્યું છે હમ્પીના સહજાનંદ સ્વામી ભદ્રમુનિએ, કેટલી સરસ અંદર ઉત્કૃષ્ટ ભાવો ભર્યા છે. અહો ચેષ્ટા શ્રી સદગુરુદેવની, તો ત્યાં આત્માની ચેષ્ટા આ જોતા આવડવું જોઈએ. આ વાત કરી એ જોવાનો બિના નયન આ વિષય છે, એ તો બિના નયન કે બાત હૈ. જે જોવાનું છે એ આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. બસ હવે એની વૃત્તિ સદગુરુના આત્માની ચેષ્ટામાં છે. સદગુરુનો આત્મા કોઈ પણ કામ કરતા હોય તો સદગુરુનો આત્મા ક્યાં હોય? આત્મામાં હોય. સદગુરુનો આત્મા, એનું પરિણામ, એની પરિણતિ આત્મામાં હોય. ચારે બાજુ વચનામૃતના પદે પદે અને પત્રે પત્રે પરમ કૃપાળુ દેવે આ આત્માની રેલમ છેલ રેલાવી દીધી છે. એક જગ્યાએ એમણે લખ્યું કે અમારો જો કાંઈ અભિપ્રાય હોય તો આત્માર્થે જ છે, અને આ સંસારમાં એક આત્માના ધ્વનિ સિવાય અન્ય કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં એ સિવાય બીજો કોઈ ધ્વનિ નથી. રોમે રોમમાંથી, શ્વાસો શ્વાસમાંથી એક જ ધ્વનિ છે આત્મા. આ આત્માના ધ્વનિ ઉપર, આ આત્માના લય ઉપર સંપૂર્ણ જીવન કેન્દ્રિત થયેલું છે. પછી સંયોગો બદલાતા જાય છે. ક્યાંક ગ્રહસ્થાશ્રમ આવે છે, ક્યાંક વ્યવહાર આવે છે, ક્યાંક વેપાર આવે છે, ક્યાંક સાધના આવે છે, સાધનામાં પરિશ્રમ આવે છે અને ઉપસર્ગ પણ આવે છે, પણ આત્માની ચેષ્ટા સમાન છે. મુંબઈની પેઢી ઉપર બેઠા હોય, વવાણિયાના ઘરે આવ્યા હોય, ઉત્તર સંડા કે ઈડરના પહાડો ઉપર ગયા હોય, એકાંતવાસમાં, વનક્ષેત્રમાં હોય કે ગુફાવાસ હોય, આત્માની ચેષ્ટા કેવી છે? એમાં ક્યાંય ફરક નથી. સાયલા જાય તોય ભલે, સૌભાગના ઘરે અને અંબાલાલના ઘરે જાય તો પણ કઈ ફેર નથી. ઓહો, ગુરુ તારું જ્યારે અમે ચરિત્ર વાંચીએ છીએ ત્યારે આત્મા અને આત્માની ચેષ્ટા શું, આ જો સમજાય, આ જો પકડાય, આ જો લક્ષ્યગત થાય તો મહાવીર ઓળખાય. ને તો મહાવીરને તો ચમત્કારમાં આપણે નાખી દીધા છે. કાનમાં ખીલા ઠોકાય ને સંગમના 6 મહિના સુધી ઉપસર્ગ ચાલે એટલે વાત સાંભળીને કે રહેવા દે ને હવે કેટલાક ગપગોળા મારવા તારે. કારણ કે એ ભૂમિકા લક્ષ્યગત થતી નથી, લક્ષ્યગત થતી નથી. આત્માની ચેષ્ટા ગજ સુકુમારની માથે ખેરના અંગારા ભૈરા હોય, આત્માની ચેષ્ટા શું છે? આત્માની ચેષ્ટા મેતારાજ મુનિની, આત્માની ચેષ્ટા ખંડક ઋષિની, મહાવીર અને પાર્શ્વનાથની. કમઠે ધર્ણેન્દ્ર ચ સ્વોચિતમ કર્મ કુર્વતી, હવે પોતપોતાના ઉદયગત કર્મો અનુસાર જે ઉચિત છે તે કરે છે. એકને અશુભનો ઉદય છે અને એકને શુભનો ઉદય છે. એક સેવા કરે છે, એક ઉપસર્ગ કરે છે, જેને જે કરવું એ કરે. પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, મારા તો દૈવ ઉપર તુલ્ય મનોવૃત્તિ છે. મારી મનોવૃત્તિમાં એની આત્માની ચેષ્ટામાં સંભાવ છે. મન તો શાંત થયું છે, ઉન્મની ભાવ છે, અમનસ્ક અવસ્થા છે. મન હોય તો મનના વિકાર હોય, કઈ નથી. પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ, એવા વીર એવા પાર્શ્વનાથ કેની વાત કરવી? ભગવાનના વર્ણન ગાતા આચાર્યોએ આ સૂક્ષ્મ ભાવો એટલું સરસ રીતે બધે જ્યારે પ્રભુની સ્તવના કરી છે, સ્તુતિ કરી છે ત્યારે બતાવ્યા છે. પણ સ્તુતિ ગાતી વખતે આપણને એ ભાવ પકડાતા નથી. ક્યારેક આપણે ગાવામાં શબ્દમાં રોકાઈ જઈએ છીએ, ક્યારેક રાગમાં રોકાઈ જાય છે. ભાવમાં પ્રવેશ થવો એ થોડું દુષ્કર છે. બધું જ જગત ભૂલાય, પોતાનું દેહભાન ભૂલાય કે ગાનાર હું છું. એ હું નામરૂપ જે છું એ અંદર ભળે ત્યાં સુધી ભાવ સારા ભાવધારા સાથે તદ્રુપ થવાતું નથી, એટલે પકડાતા નથી. એની જે સ્પંદના જાગવી જોઈએ એ જાગતી નથી. અને જેની સ્તુતિ કરીએ છીએ એના આત્માની ચેષ્ટાનું પરિણામ આપણા આત્મા ઉપર શું થાય છે એ થતું નથી. એ ચેષ્ટાનું પરિણામ કેવું અદભુત હશે. આદેશ્વર ભગવાનનું ગાન કરતા કરતા પોતાની બેડીઓના બંધન તૂટે, ગમે તેવી પીડા હોય કર્મના બંધનો પણ તૂટે. ભાઈ શું ચમત્કાર છે? તો કે ચૈતન્યની પ્રભુ સત્તા આગળ કર્મની સત્તા તો નબળી છે, ક્યાં ટકવાની હતી? આ શિષ્યને એનું કલ્યાણ અર્થે ભક્તિને પ્રાપ્ત થાય તો સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. ઓહો, ક્યાંય પ્રભુ તો જુઓ ક્યાંય લેપાતા નથી. બધા વ્યવહારમાં હોવા છતાં જળ કમળ વચ્ચે એની આત્માની ચેષ્ટા દેખાય કે કોઈ જગ્યાએ એ પૈસો છે એના હાથમાં, હજારો લાખો રૂપિયા કમાય છે, પણ એની વૃત્તિ ક્યાંય એ ધનમાં છે, વ્યાપારમાં છે, મણિરત્નોમાં છે, ક્યાંય નથી. રાજપુત્ર છે ભગવાન મહાવીર, તો એની વૃત્તિમાં ક્યાંય રાજપાટ છે? ત્યાં તો બાપને લાખ રૂપિયાનો ધંધો હોય ને ત્યાં નજર થાય કે મને ઓછામાં ઓછા આટલા તો મળશે મારા બાપ જાય પછી, આ મકાન તો પછી આપણું થશે. થૂથા જેવો વૈભવ છે જગતનું, ઐશ્વર્યમાં કાંઈ વાતમાં માલ નથી. તો 2 ઓરડાનું ઘર હોય તેમ થાય કે 1 ઓરડો મારો થશે. અને વાત નીકળો છે આખી વિતરાગને લઈને. આત્માની ચેષ્ટા વિશે વૃત્તિ રહે. ભગવાનને એ પ્રકારના રાજપુત્રની અંદર એને કોઈ લક્ષ્ય નથી. મોટા ભાઈને નંદીવર્ધનને થયું કે કદાચ મહાવીરના મનની અંદર એમ હોય કે સિદ્ધાર્થનો વારસો તો નંદીવર્ધનને મળશે, એટલે કદાચ એમને આ ઉદાસીનતા ગૃહ વ્યવહારમાં જે છે અભોગી અવસ્થા છે આત્માકાર પરિણામી છે, મુનિપણું દેખાય છે સહજ સ્વભાવે, તો કદાચ એટલે એણે કહ્યું કે ભાઈ મારે રાજ જોતું નથી અને તું સંભાળજો, અભિવચન હું આપું છું તને. વર્ધમાનને આ તકલીફ હતી વારસાની? વારસાની તકલીફ નથી. ભગવાનની આત્મચેષ્ટા તો સમજાય, કૃપાળુ દેવે ભગવાનની આત્મચેષ્ટા દર્શાવી છે પત્રાંક 516માં, કે જુઓ ગ્રહવાસમાં રહેલ રાજપુત્ર ગ્રહવાસમાં રહેલ પણામાં હતા, આત્માકાર પરિણામી હતા. ઓહો હો, કૃપાળુ દેવ તમને આ દેખાણું, અને અમને તેમ થાય કે ભગવાન હજી યુવાન છે, યુવરાજ છે, રાજમહેલમાં રહે છે. કેટલો વૈભવ, આધિપત્ય કેટલું! એમાં કાંઈ નહીં ના, મારા ભગવાનની આત્માની ચેષ્ટા શું છે? એ તો ક્યાંય આ જગતમાં લીન થતા નથી. એ રાજસુખમાં લીન ન થયા અને ઉપસર્ગને પરિસરા આવ્યા, પછી ભગવાનની દશા ઉપર દર્શન કર્યા તો શું થયું? ઓહો વીર, ક્ષમતાના સાગર, કરુણાના અવતાર, અચંડ કૌશિકના દર્શ વર્તે પણ તારામાં રહેલી વાત્સલ્યની ધારા, સંગમના ઉપસર્ગ પ્રત્યે પણ તારામાં રહેલી કરુણાની ધારા, ઈષદ બાષ્પાદ રયો ભદ્ર શ્રી વીર જીને નેત્ર, પ્રભુ ઉપકાર ઉપર ઉપકાર કરનારા તો ઘણા જગતમાં જોયા, પણ અપકાર ઉપર પણ જેને અપકાર કર્યો, ઉપકાર કર્યો, પ્રભુ શું તારી વાત કરીએ. અને આટલા કોઈ ગોવાળિયાએ તારા કાનમાં ખીલા ઠોકા તો લેશ માત્ર પણ તારા સંતાભાવમાં કોઈ ચરિતપણું ન આવ્યું, તારી આત્માની ચેષ્ટા એમને એમ રહી. શરીર ઉપર પ્રાણાંત ઉપસર્ગ થયા, પણ પ્રભુ આ જ ચારિત્ર છે ગુરુનું અને દેવનું, આના ઉપર લક્ષ થવો જોઈએ. આની ઓળખાણ આવે ત્યારે આપણી મુમુક્ષુતા જાગૃત થઈ એમ સમજવાનું. દ્રષ્ટિરાગ નહીં, દ્રષ્ટિરાગમાં ભાન ભૂલીને તો દેહ રાગી બની જશું, પુણ્યના રાગી બની જશું, પ્રભાવના રાગી બની જઈશું, આત્માના રાગી બનવાનું છે, વિતરાગના રાગી બનવાનું છે. આત્માની ચેષ્ટા જો નહીં પકડાય એવા રાજમહેલના સુખમાં અને ભયંકર ઘોર પરિસર ઉપસર્ગની અંદર એની આત્માની ચેષ્ટા શું છે? જો ભક્તિ હોય, મહાવીર પ્રત્યેની ભક્તિ હોય તો મહાવીરની આત્માની ચેષ્ટા પ્રકાશ, કૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિ ગુરુ પ્રત્યેની જાગે તો ગુરુની આત્માની ચેષ્ટા પકડાશે, અને તો પછી ભમાણિયાનો રાજચંદ્ર, મોરબીનો રાજચંદ્ર, સાયલાનો રાજચંદ્ર, કે બળવા, ઈડર, ઉત્તર સંડા, મુંબઈ કે છેલ્લે રાજકોટ, એ રાજચંદ્રની અવસ્થા કોઈ હોય છે. ફરક છે તો આત્માની અવસ્થામાં ફરક છે. આત્માની ચેષ્ટા ઉત્તરોત્તર વિશુદ્ધપણાને પામતી છે, બાહ્યનું કોઈ ત્યાં મૂલ્યાંકન નથી. આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, બસ એના ગુણ ઉપર દ્રષ્ટિગોચર થાય છે. હું જેની ઉપાસના કરું છું એના ગુણો ઉપર મારો રાગ, એની ગુણનું મને ઓળખાણ, એની પીછાણ થાય. મહાવીર કહેતા મહાવીરના ગુણો, તીર્થંકર કહેતા તીર્થંકરના ગુણો, સદગુરુ કહેતા સદગુરુના ગુણો, એ ગુણ ઉપર દ્રષ્ટિ થવી જોઈએ. એ ગુણ ઉપર, એના અપૂર્વ ગુણ, આ ગુણ એવા છે. આજ સુધી અમે શરીર સંબંધી ગુણો જોયા છે, કેવું મજાનું રૂપ છે, કેવું મજાનો સૂર છે, કેવી મજાની દ્રષ્ટિ છે, નમણાશ ગણ્યો, શરીરનો બાંધો પણ બહુ આકર્ષક, અને બોલે પણ પાંચમાં પૂછાયો, બુદ્ધિએ ઘણી પ્રભાવી, અમે તો ઘણું જોયું. આ બધા શરીર સંબંધી ગુણો ઘણી વાર જોયા છે, પણ અપૂર્વ ગુણ, આત્માના ગુણો અપૂર્વ ગુણ છે. નિતરતો વૈરાગ્ય અંદર, એ ગુણ કેવી રીતે દેખાય? કરોડોના ધંધા કરતા હોય ગાંધીને દેખાણો, કે અપૂર્વ અવસરની જે ગાથામાં, પેલી બે ગાથામાં એણે જે વૈરાગ્ય ગાયો છે શ્રીમદે, એવો વૈરાગ્ય આ અપૂર્વ અવસર તેના હાથમાં કૃપાળુ દેવના દેહાવસાન પછી આવ્યું છે, અને એણે રાજકોટના સમાધિ મંદિરમાં અપૂર્વ અવસરનો પાઠ કર્યો, ગાયું, એટલું જ નહીં આશ્રમ ભજનાવલીમાં દાખલ કર્યો, કે રોજ ગાવા જેવું પડીએ છે. એણે કહ્યું કે આ જે એણે ગાયું છે એવો વૈરાગ્ય તો મેં મુંબઈમાં જ્યારે 24-25 વર્ષની ઉંમર હતી ત્યારની પેઢી ઉપર મારો 2 વર્ષનો સંપર્ક હતો, એમાં પ્રતિદિન મેં એને નિતરતો વૈરાગ્ય જોયો, નિત્રી રહેલો વૈરાગ્ય, રોમે રોમમાંથી વૈરાગ્ય જરે છે. ક્યાં જોયો? મુંબઈની ઝવેરી બજારની પેઢી ઉપર ગાંધી અને શ્રીમદ રાયચંદભાઈ બેઠા હતા, એમાં ગાંધીને વૈરાગ્ય દેખાડો. અપૂર્વ ગુણ, જ્ઞાનીની આંતરદશા, મહાત્માના યોગે તેની અલૌકિક દશાને ઓળખવી, ઓળખવાની તીવ્રતા રાખવી તો ઓળખાશે. કારણ, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી દે છે. આપણે એ ઓળખવાની તીવ્રતા, એ જિજ્ઞાસા સાથે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે. દેવચંદ્રજી મહારાજ કહે છે કે દર્શન કર સ્વામીના, ગુરુના દર્શન કર, દેવના દર્શન કર, પણ એના ગુણ ઓળખીને એના દર્શન કર, કા ઓળખીને એના ગુણ દર્શન કર. તને કઈ અપૂર્વતા લાગે છે? સંસારી જીવોની, પ્રાકૃત જીવોની જે કાંઈ અવસ્થા છે અને સદગુરુ જીવન છે, દેવનું જીવન છે, એમાં તને કોઈ વિશેષતા લાગે છે? કોઈ લોકોત્તર પણ દેખાય છે તેના લોકના એકેય માપદંડ અહીંયા કામ આવે એમ નથી. એનાથી પર આનું જીવન છે. ઇટ ઇઝ નોટ હ્યુમેન બટ ડિવાઇન. જો હ્યુમેન કરવા ગયા તો આપણે મુશ્કેલીમાં પડીએ. ભાઈ, માણસ માત્ર અનેક પ્રકારની સ્ખલનામાં આપણને હ્યુમિનિટીનો સાથ મળી જાય તો એ માણસ છે. એનામાં આ પ્રકારના દોષ આવે ખરા. હિયર હી ઇઝ નોટ હ્યુમેન. હ્યુમેન એ તો દેહની પર્યાય છે. આપણે મનુષ્ય કોને કહીએ છીએ? શરીરનું બાહ્ય આકાર છે તે. હી ઇઝ ડિવાઇન. એની ડિવિનિટી ઉપર લક્ષ થવું જોઈએ. અને ડિવિનિટીની અંદર લક્ષ જોઈએ તો અપૂર્વ ગુણો દેખાય. હ્યુમેનમાં હ્યુમનના ગુણો દેખાય. બહુ પરોપકારો, દાન ઘણું દે. આ બધા હ્યુમનના ગુણો દેખાણા તને. અપૂર્વ ગુણ આવી બધી પરિસ્થિતિની અંદર, ઓહો, એમની શું ક્ષમતા, શું એની ક્ષમા, ક્ષમામૂર્તિ, ધૈર્યમૂર્તિ, ધર્મમૂર્તિ. ઓળખાણ કરે જ્ઞાનીઓ તો, પ્રભુને ઓળખાણ કરાવે તો આવી ક્ષમતાના સાગર. તમે કરુણાના સાગર છો. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. અમારે તો એક બુંદની એક ખમી છે. સિંધુનું બિંદુ પણ કરુણામાં અમારી પાસે સ્વાર્થ વિના નથી. તમે કરુણાના સિંધુ છો. એ દ્રષ્ટિગોચર થઈ સ્વચ્છંદ મટે. જેવા અપૂર્વ ગુણોનું દર્શન થાય ને, એટલે આપણી વાત તરત લાગે કે આપણે કેટલા પામર છીએ, આપણે કેટલા નિકૃષ્ટ છીએ. હું પામર શું કરી શકું? પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ત્યારે આ સ્વચ્છંદ ટળી ગયો. આજ સુધી અહંભાવ હતો. નાના નાના પ્રકારની અનેક વૃત્તિઓ મનની અંદર એવી જડ ઘાલી ગઈ હતી અહંભાવમાં, એ ટળી ગયો. જેવા જ્ઞાનીના અપૂર્વ ગુણ દેખાયા, દ્રષ્ટિગોચર થયા, તો પોતાને થયું કે અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું. હે પ્રભુ, આ જે ચરિત્ર છે આત્માનું, એવું ચરિત્ર પ્રાપ્ત કરનારા અનંત પુરુષોના જ્યારે આત્મ સામર્થ્યને હું જોઉં છું, એમના અપૂર્વ ગુણો જોઉં છું, ત્યારે મને લાગે છે કે મારા જેવો તો નિકૃષ્ટ જગતમાં કોઈ નથી. હું તો ક્યાં ક્યાં રોકાઈ જઉં છું, કેવી કેવી ક્ષુદ્ર વૃત્તિની અંદર રોકાઈ જઉં છું, કેટલી કેટલી સંકુચિતતાની અંદર, મારા અહંભાવની અંદર હું અટવાઈ જાઉં છું. મારો સ્વચ્છંદ ક્યાંથી ટળે? કારણ કે મારા સ્વચ્છંદને મીટાવે એવું અદ્ભુત ગુણ સામર્થ્ય મેં જોયું જ નથી. આપણે કહીને કે શેરને માથે સવાશે, તારી જેટલી વાત છે, પછી એક એક આને એની પાસે મળવા દો, પછી ખબર પડશે કે એની શું હેસિયત છે. હામો કોઈ સવાશેર મળે ત્યારે પોતાને પોતાની અલ્પતાનું ભાન થાય છે. એમ જ્યારે ભગવાનના અપૂર્વ ગુણોનું દ્રષ્ટિગોચર થાય, સદગુરુના અપૂર્વ ગુણો દ્રષ્ટિગોચર થાય, જીવનો સ્વચ્છંદ ક્યાં ઉભો રહીએ, કેના આધાર ઉપર ઉભો રહીએ, કઈ તાકાત ઉપર ઉભો રહીએ? તો કે છે, અન્ય સ્વચ્છંદ માટે. આ પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. જેવા જોયા અને ગુણો જોયા, ગુણોની મૂર્તિરૂપ ગુરુ જોયા, અને ગુરુમાં અપૂર્વ ગુણો દ્રષ્ટિગોચર થયા, દેવમાં અપૂર્વ ગુણો દ્રષ્ટિગોચર થયા, દેવમાં ડિવિનિટી જોવા મળી. સ્વચ્છંદને રોકાવાનું કોઈ બીજો કોઈ કારણ જ નથી. વયો જ જાય, ટળે, ટળ્યા સિવાય છૂટકો નથી. અને પરિણામ શું થાય? આ ખુબી સેજે સેજે આત્મબોધ થાય. જીવને આત્મબોધ થાય, પોતાનું નિજ સ્વરૂપ ભાનમાં આવે કે હું એ આત્મા છું. આ જે દેવાધિદેવના હું દર્શન કરું છું, જે સદગુરુને ચરણે હું વંદન કરું છું, એવા એના આત્માના ગુણો જોતા એ મને અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થયા. તો એ દ્રષ્ટિગોચર થયા છે, મારો સ્વચ્છંદ એટલે દેહરૂપી ભાવ, પર્યાયરૂપી ભાવ, પર્યાયાર્થિક નહીં ગઈ અને મારી દ્રવ્ય દ્રષ્ટિ થઈ, હું પણ આત્મા છું, સેજે આત્મબોધ થાય. ઓહો, આ તો આત્માનું જેવું પ્રભુ તારું સ્વરૂપ છે એવું જ મારું, સહેજે આત્મબોધ થાય. છ પદના પત્રમાં સહજ આત્મજ્ઞાન, સહજ મોક્ષ અને અપરોક્ષ અનુભૂતિ, આ બે તત્વને જ્યારે જ્યારે પત્રની વિચારણા કરવામાં આવે ત્યારે અંતર્નિહિત જે આ વાત છે એનું રહસ્ય પકડવા પ્રયત્ન કરવો. કે સહજ મોક્ષની વાત કૃપાળુદેવે કરી છે, કેમ કે મુનિને એમ લાગે છે કે હવે આયુષ્યમાં આ દેહ ટકે એમ નથી, રોગથી ઘેરાઈ ગયું છું, દસ દસ મહિના ત્યાં તાવ ઉતરવાનું નામ લેતો નથી, અને આ એક બાપુ મને કે મરતા પહેલા કંઈ મળી જાય તો એવું આપી દો. આને ડોક્ટરો જ્યારે હોય ત્યારે એવું છેલ્લું ઔષધ તો આપે ને, એ કેવું આપે? ટોપ આપે ને, એક ઇન્જેક્શન હોય કે જે હોય તે, આઈસીયુમાં દાખલ થઈ ગયું હોય પછી દવા દેવી હોય તો સામાન્ય ગોળી દેવાય, તો લાઈફ સેવિંગ, લાઈફ સપોર્ટિંગ ડ્રગ્સ. કૃપાળુ દેવનો અચ્છા પદનો પત્ર છે, ઇટ્સ લાઈફ સેવિંગ. એટલે એની અંદર એને સહજ મોક્ષ અને અપરોક્ષ અનુભૂતિ, સમ્યક દર્શન લઈને જવું છે, મુનિની ઝંખના છે, અદભુત છે. સહેજે આત્મબોધ થાય, આ શબ્દો પણ લખાયા હશે તો એમને લખવા ખાતર લખ્યા હશે? અરે એને જે પરિણામ ઉત્પન્ન થાય લખ્યું છે કે સહેજે આત્મબોધ થાય. એહી નહીં એ કલ્પના, એહી નહીં વિભંગ, આ કોઈ કલ્પના નથી, આ મિથ્યા નથી વિભંગ, આ કોઈ જૂઠ નથી, આ તો અંતરના અનુભવમાંથી નીકળેલું અમૃત છે. એટલે કે છે, એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી રેકાળ નમસ્કાર. જો મહિમા ગાયો છે, આ સત્પુરુષે સદગુરુનો મહિમા ગાયો છે એ આમ આવ્યું છે. માટે અમે સદગુરુને નમસ્કાર કરીએ છીએ, સત્પુરુષને નમસ્કાર કરીએ છીએ, એને બતાવેલી ભક્તિને નમસ્કાર કરીએ છીએ. ભક્તિ એ જીવની અવસ્થા છે, મારી ભક્તિની અવસ્થા આવે એને પોતે નમસ્કાર કરે છે. ઓહો, મારો સ્વચ્છન ટણે ને મને સહેજે આત્મબોધ થાય, આવી ભક્તિ સત્પુરુષોએ બતાવી છે, સદગુરુની ભક્તિ, તો એવી ભક્તિને નમસ્કાર છે. મને એવી ભક્તિ પ્રાપ્ત થાઓ હે પ્રભુ, મને આવી નિર્મળ ભક્તિ પ્રાપ્ત થાઓ. જે ઓલી ગંગા સતી ગાય છે ને, નિર્મળ ભક્તિ, ભક્તિમાં જેને ભક્તિ પ્રાપ્ત કરવી હોય એને બધું આખું પદ આવે છે. જો કદી પ્રગટપણે વર્તમાન કાળમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યા બાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં, સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. આ છેલ્લો નમસ્કાર કરે છે, આ છેલ્લા નમસ્કારની અંદર આ સદગુરુનું સામર્થ્ય બતાવે છે. કેવું સામર્થ્ય છે જેના યોગે, કયું સામર્થ્ય પ્રગટે છે જીવને? તો કે છે, આ વર્તમાન કાળમાં કાળ દોષને કારણે જ્ઞાનીઓએ કહ્યું છે કે કેવળ જ્ઞાનની પ્રગટપણે અત્યારે ઉત્પત્તિ નથી, કાળ દોષ છે, પ્રગટપણે નથી, કઈ વાંધો નહીં, પ્રગટપણે ઉત્પન્ન થયું નથી એનું અવધારણ થાય, આત્મા પ્રગટપણે ઉત્પન્ન થવાને માટે પેલા આત્માની જે કઈ કહીએ અવધારણા બને તો થાય ને, એમ કેવળ જ્ઞાન માટેની. તો કે છે, પણ જેના વચનના વિચાર યોગે શક્તિ પણ એ કેવળ જ્ઞાન છે. આ સત્પુરુષના ઉપકાર ઉપરના નમસ્કાર છે. તો સત્પુરુષના વચનથી શું પરિણામ થયું કે શક્તિ પણ એ કેવળ જ્ઞાન છે. આ સત્પુરુષનું મહાત્મ્ય બતાવે છે કે જે સત્પુરુષના વચન યોગે શક્તિ પણ એ કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી, આ કાળમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ સંભવિત નથી. તો પણ આવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ એક શક્તિપણે પછી શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. વિચાર વચનપણે વચન યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. સ્પષ્ટ એમ, એમાં કોઈ પાછો કોઈ પણ પ્રકારનો મનની અંદર સંશય નથી. નિસંદેહ, સંદેહ રહિત છે આ છ પદ એમ, નિસંદેહ. અને શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. શ્રદ્ધાપણે તો એ કેવળ જ્ઞાન થયું છે અમને. જેમ પેલું સમ્યક દર્શનની અંદર હું આત્મા છું એની શ્રદ્ધા થાય, હજી પ્રગટ થશે 13મા ગુણસ્થાનકે. પણ ચોથાએ શ્રદ્ધા કેવી હવે એ ચલિત થાય. ઓહો, શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન થયું છે. સંકિત એ કેવળ જ્ઞાનનો અંશ છે, અંશે કેવળ જ્ઞાન છે, બીજ જ્ઞાન છે. બીજ છે હવે ખબર છે, પૂર્ણિમા પ્રગટ થશે. બીજ નાખ્યું છે બરોબર, યોગ્ય રીતે વાવ્યું છે. જ્ઞાની કે છે, ખોતરશો નહીં, પોષણ આપજો, અંકુર ફૂટશે, છોડ થશે અને વટવૃક્ષ પણ થશે. એમ આ જ્ઞાનીઓના બીજ છે. આ સંકિતના બીજડા છે, છ પદનો પત્ર એ સંકિતના બીજડા છે. કૃપાળુ દેવે મુનિશ્રીને લખીને સૌ ભવ્ય જીવોની અંદર આ બીજ વાવ્યા છે. પોષણ આપજો, પોષણ આપજો, સત્સંગના યોગે પોષણ આપજો. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે થશે, અંદરથી રણકાર થશે, છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. કારણ કે સત શ્રદ્ધિયું સુણ્યું છે, સત શ્રદ્ધિયું છે. બસ આ શ્રતને શ્રદ્ધિએ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે પછી કે વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. વિચાર દશાએ હવે શું અભિપ્સા રહી? કેવળ જ્ઞાનની, આખા જગતને જાઉં, બસ હું કેવળ જ્ઞાન સ્વરૂપ બની જાઉં. હવે આ જાણું તે જાણું એમાંથી મારા જગતની અંદરની અંદરથી મારું મન ઉઠી ગયું. આપણે તો અમેરિકા શું છે જાણવું છે, હીરા શું છે જાણવું છે, શેરબજાર શું છે જાણવું છે, આનું શું છે જાણવું છે, આ બધી જાણવાની બળતરા ગઈ. એક આત્મા જાણ્યો તો બધું જણાઈ જશે. અરે જો મને કેવળ જ્ઞાન થાય તો જગતનું એવું કયા પદાર્થનું કયું જ્ઞાન હશે કે જે મારામાં નહીં હોય? જાણનાર પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરે તો જ્ઞેય બધા પોતપોતાના સ્થાને હોય, પણ જાણનારમાં જ્ઞેય જણાઈ જાય. કારણ કે જ્ઞેય પદાર્થનું મહાત્મ્ય છે કે જ્ઞાતાનું મહાત્મ્ય છે? તો હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. અને કેવો જ્ઞાયક છું? બે પાંચ ચોપડીનો ભણેલો જ્ઞાયક છું? સામાન્ય જ્ઞાનનો હું જ્ઞાયક છું? અરે કેવળ જ્ઞાનનો હું જ્ઞાયક છું. મારા સ્વભાવમાં સંભાવના કેવળ જ્ઞાનની છે. આવી જેને જાગૃતિ વખતે વિચાર દશાએ, એનો હવે વિચાર દશા આવી ગયો કે હું પણ જ્ઞાની છું. પ્રત્યેક આત્મા પૂર્ણ જ્ઞાની છે. શાસ્ત્રનું જ્ઞાન હોય કે ન હોય, જો સમજી લેજો, શ્રુતનું જ્ઞાન ઓછું કે વધતું હશે, પણ આત્મબોધ હશે તો. માસ્તુસ મુનિને યાદ કરજો, આવરણ વધારે હશે, આવરણ વધારે હશે, ક્ષયોક્ષમ નબળો હશે, નહીં યાદ રહેતું હોય, નહીં સમજાતું હોય, નહીં પકડાતું હોય, કઈ વાંધો નહીં. આવા અગમ નિગમના ભેદ પ્રભેદ અરૂપીની વાતો કહેવા માટે જ્ઞાનીઓએ અનેક પ્રકારના નય નિક્ષેપ નય ભંગ ભંગીમાં અનેક આશરો લીધો છે આને સમજાવવા માટે. અરૂપીને સમજાવવો છે એટલે તોય સર્વજ્ઞ કહે છે કે અમે પૂરેપૂરું કહી શક્યા નથી. તો કહેવાયું છે એ બધું કદાચ ન સમજાય પણ એનો બોધ થાય તો પરિણામ થાય તો વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. પામશું 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 રે કેવળ જ્ઞાન હવે અમે પામશું. હજી તો ઉગીને ઉભા થાય છો, હજી તો આગળ છે બધા સતાવધાનની ક્રિયા. આજ એક તમે લખે છે કે કબીરનું પદ મળ્યું અને મૂળ પદનું સ્મરણ થયું, અને મૂળ પદનું સ્મરણ થતા ક્યાં સુધી પહોંચવાની વાત કરી? કેવળ જ્ઞાન સુધી. એ પ્રત્યે કરેલો પ્રયત્ન અલેખે નહીં જાય. આ કે છે ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. આ જન્મની અમારી ઈચ્છા છે, હવે અમારે આ મનુષ્ય જન્મને વિફળ જવા દેવો નથી. ભટકતો ભટકતો અમે આ ભરત ક્ષેત્રમાં આવી ચડ્યા. એક કે છે આશ્ચર્ય થાય છે અમારો જે યોગ છે ભવિતવ્યતા છે એની સાથે આનો મેળ બેસતો નથી, તો પણ હવે અમે આની અંદરથી કાર્ય સાધીને જ જશું. વાહ, સંજોગો વિપરીત મળ્યા તો ભલે મળ્યા, હવે અમારે અમારું કામ કરવું છે. કેવળ જ્ઞાન અમે પામશું પામશું પામશું. અને એની ઈચ્છા કેટલે સુધી દ્રઢ છે કે ભાઈ જે શરીરથી તારે મોક્ષ લેવો છે એ શરીર ટૂંકું પડ્યું, એનો પનો ટૂંકો પડ્યો, એનું આયુષ્ય ટૂંકું પડ્યું, એનો યોગ પૂરો થઈ ગયો, અધૂરો રહ્યો, તો કે કાંઈ નહીં, તેથી દેહ એક જ બીજો લેશું. તેથી દેહ એક જ ધારીને જાશું. આ અમારો ઈચ્છા દશા છે હવે અમારી. આ ઈચ્છા એવી જાગૃત થઈ છે કે જો શરીર આ કે કામ નથી, તું જા. આ કઈ સંસારીની ભાષા છે કે તું ને તારી બેન બીજી એલા મૂરખ, આ મોહના ચાળા છે તારા, અને આ મોક્ષના ચાળા છે કે તું નહીં તો તારો ભાઈ બીજો, શરીર તું નહીં તો આવવા દે બીજું આવશે. અમને ક્યાં વાંધો હતો કે તારા એક દેહ ઉપર ભૂંગરું ભાંગ્યું છે? આ હા હા, આ શ્રદ્ધાનો રણકો કઈ સમજાય છે? એક અવતારી પણાનો આ રણકો, ઈચ્છાનું સ્વરૂપ, ઈચ્છા દશા એ કેવળ જ્ઞાન થયું છે. અહીંયા લગભગ સુધી પહોંચ્યા, બાકી રહી ગયું તો બીજા દેહમાં પૂરું કરશું. કારણ કે જે સ્વરૂપ પ્રગટ છે તે અન્યથા થતું નથી, એ જ અદભુત આશ્ચર્ય છે. મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. મુખ્ય નહીં, જે નહીં એટલે મુખ્ય નહીં એટલે નિશ્ચય નહીં, એનો હેતુ જે છે કેવળ જ્ઞાનનો એના હેતુથી અમને એ વર્તે છે એનું એક એમની હાથ નોંધની અંદર અદભુત ઉલ્લેખ છે. હાથ નોંધ 1:39 ની અંદર કેવું પરાક્રમ અને કેવું સામર્થ્ય આ પુરુષે એના જીવનની અંદર પ્રગટ કર્યું છે એમાં એ લખે છે કે હું એમ, છેલ્લો પેરેગ્રાફ, હું એમ જાણું છું કે અનંત કાળથી અપ્રાપ્તવત એવું આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાન, અનંત કાળથી અપ્રાપ્તવત એવું આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે. કેવળ દર્શન સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે, કેવળ દર્શન. તો પછી હવે આ વ્યવહાર 6-12 મહિનામાં નિવૃત્ત કેમ ન થાય? એ તો અહીંયા પોતે પોતાના સામર્થ્યની વાત કરે છે. આ મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે એવું પ્રગટ કર્યું છે કેવળ દર્શન, કે હવે કેવળ જ્ઞાનને આવ્યા સિવાય છૂટકો નથી. કેવળ જ્ઞાનની પરિણતિ સિવાય બીજો કોઈ એની અંદર વિકલ્પ જ રહેતો નથી. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યા બાદ સુખનું પ્રગટ કરનાર, આવું કેવળ જ્ઞાનનું મહાત્મ્ય, સર્વ અવ્યા બાદ સુખનું પ્રગટ જ્ઞાન. કેવળ જ્ઞાન સુખ પ્રગટ કરશે જે આજ સુધી પ્રગટ થયું નથી. કેવું થયું છે? બાધિત સુખ મળ્યા છે જગતના જીવોને, સુખ મળ્યું છે પણ બાધિત, અંતરાયવાળું, અવરોધવાળું, અડચણવાળું. ક્યારેક સુખ હોય અને પાછું ક્યાંક કાકરી ચાડા થાય, અને ક્યારે સુખ દુઃખમાં પલટાઈ જાય એ કાંઈ કહેવાય નહીં. અરે હવા રુધી હજી કાંઈ નહોતું ખાધું, હું તો પતી ગયું. આજ સુધી કઈ નહોતું દીકરાના સુખ. કોને ખબર, ક્યાંક બહારગામ જેવો છે, ભાઈબંધ મેળા છે, કઈક વાત હવે પલટાઈ ગઈ છે, એનો સુર બદલાઈ ગયો છે. જો તારા સુખમાં બાધા બધી ઉત્પન્ન થયા જ કરે છે. આ બધા સંસારના સુખો બાધિત સુખ છે, અને આ કેવળ જ્ઞાનનું સુખ, આત્માનું સુખ અવ્યાબાદ સુખ છે. જગતની કોઈ શક્તિ, જગતની કોઈ તાકાત આ સુખમાં અવરોધ અપાવી શકે નહીં. સિદ્ધ પરમાત્માનું જે સુખ છે એ અનંત છે, અવ્યાબાદ છે. એ અવ્યાબાદ સુખને પ્રગટ કરનાર એવું કેવળ જ્ઞાન જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો. આ જ્ઞાની પુરુષની ભક્તિથી જીવ આવી યોગ્યતા મેળવી ગયો કે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે સહજમાં. સહજમાં કેવળ જ્ઞાન થાય એવા સત્પુરુષ, એના વચન, એના વચનોનો વિચાર, તો કે એવી તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કારો નમસ્કાર. તે સત્પુરુષ જેના યોગે આ સહજ મોક્ષ થાય, સહજ આત્મબોધ પ્રગટે, સહજ જીવ પરિણામી થાય, સમ્યક દર્શન થાય અને સ્વસ્વરૂપરૂપ મોક્ષને પામે. આ બધું સહજ, અને કેવું પામે કોઈને પૂછવાનો જવું પડે. અપરોક્ષ, સ્પષ્ટ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ એની અનુભૂતિ થાય છે. અને કોઈ પણ પરભાવની અંદર હર્ષોકના પરિણામ થતા નથી. કોઈ વિનાશી ભાવને વિશેને કંઈ થતું નથી. સ્વયં તું તારી મેળે, તું સ્વયં તું છો મોક્ષ સ્વરૂપ. કેવી રીતે આવી રીતે, જો તું જ્ઞાનીને અર્પિત છો તો તું મોક્ષ સ્વરૂપ જ છો. થા ભાઈ, તારો સ્વચ્છંદ જરા નબળો કર. આવા સત્પુરુષ, આવું સામર્થ્ય સત્પુરુષનું એ કે છે તેનો ઉપકાર કેવો. એટલે કે છે, ઉપકારીને કોઈ દિવસ નહીં ભૂલવા. પણ કયા ઉપકારી? લૌકિક ઉપકારી નહીં. અમે જાય એટલે અમને આગળ બેહાડે, હવે રહેવા દે બધા, આવા ઉપકારની ક્યાં ચાળા કરે છે. મને બહુ ઓળખે, આપણે ફોન કરી દઈ તો હાલે. લૌકિક છે હજી, તને પરમાત્મા દશાની હજી લક્ષમાં નથી તારા, કારણ કે તું તારા માન કસાઈમાં ડૂબેલો છો. તારી સગવડતાને, સુવિધાને, કમ્ફર્ટને, કન્વિનિયન્સને એ આવવાના ને. હું કહું તો થાય ને, હજી હું પણ તો જુઓ આમ ન થાય, પણ હું કહું તો થાય. વાહ, આવો તારો જ્ઞાની, આવો તારો ગુરુ કે તું કહેતો થાય. રેવા દે ભાઈ, કા તું સમજ્યો નથી ને કા એ સમજ્યો નથી. સત્પુરુષ, સહજ મોક્ષ સિવાય બીજી કોઈ તારી દશા ન થાય. સહજ પરિણતિ સિવાય બીજી કોઈ પરિણતિ ન આવે. આત્મા સિવાય બીજું કંઈ પ્રાપ્ત ન થાય. સહજ આત્મબોધ થાય, આવું સામર્થ્ય જેનું, કેવળ જ્ઞાન સિવાય બીજી કોઈ ઈચ્છા ન વર્તે. શ્રદ્ધા કેવળ જ્ઞાનમાં થાય, પોતાની પાત્રતાનું ભાન થાય, પોતાના ઉપાદાનનું ભાન થાય, અસ્તિત્વનું ભાન થાય. બસ, જેને આત્માનું ઓળખાણ થયું છે એ આત્માની પૂર્ણતાની પ્રાપ્તિ કર્યા વિના રહે નહીં. આ તો જ્યાં સુધી એને જાણ્યો નથી ત્યાં સુધી એના પ્રયત્ન સંસાર લક્ષી છે. એકવાર આત્મ સ્વરૂપનો અનુભવ થાય તો કે છે કે એ પછી સાસ્વાદન સમ્યક દર્શન કદાચ એમાંથી પતિત થાય તો પણ એનો રસ અને રુચિ ક્યારે મંદ પડે નહીં. તો અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં પણ એ ઠોકર ખાતા 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 પણ મોક્ષ સ્વરૂપને પામ્યા વિના રહે નહીં. આવું તો સામર્થ્ય છે એનું. આ ઉપકાર, આવું સામર્થ્ય જે આપે, અથવા તો જેના યોગે સહજપણે જીવ પામવા યોગ્ય થાય એનો ઉપકાર, આ સાચો ઉપકાર છે, પારમાર્થિક ઉપકાર છે. તે સત્પુરુષના ઉપકારને નમસ્કાર કરવા છે. પણ કેવી રીતે? સર્વોત્કૃષ્ટ ભક્તિ. આ સર્વોત્કૃષ્ટ ભક્તિ એટલે શું? આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. શું કરવું જેથી હું મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક આપના ચરણામાં નમસ્કાર. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગૃત રહો. પ્રભુ, મારી અર્પણતા તારા પ્રત્યેની, આ સર્વોત્કૃષ્ટ ભક્તિ કે અત્યારે તને ભજું છું, અત્યારે તારી સાથે અર્પણ છું એમ નહીં, ભવ પર્યંત, જ્યાં સુધી મારો આ ભાવ નથી મટ્યો ત્યાં સુધી, હે પ્રભુ, સુગુરુ જોગો સેવણ આભવ મખંડા જય વિરાય, ત્યાં સુધી આ ભાવ
જ્યાં સુધી મારો હજી જન્મ ચાલુ છે ત્યાં સુધી સુગુરુનો જોગ હે પ્રભુ મને ભવો ભવ પ્રાપ્ત થાય. ભવો ભવ તુમ ચરણની સેવા, હું તો માગું છું. તે માગવાની ના પડી છે તો હું માગું છું, કારણ કે મારે રખડવું નથી. એટલો દોષ વોરીને હું માગું છું, કારણ કે મારો દોષ તારા શરણમાં આવીશ એટલે એવો જશે. એ કઈ, આ તો બધો સાત્વિક દોષ છે. હું તો માગું છું દેવાધી દેવા, બસ આ ભવો ભવનું આ સર્વોત્કૃષ્ટ ભક્તિ છે. કે માત્ર અત્યારે નથી આરતી ઉતારતો, હવે તારી આરતી ક્યારેય મૂકીશ નહીં, જ્યાં સુધી હું તારા સ્વરૂપને નહીં પામું ત્યાં સુધી. આ સર્વોત્કૃષ્ટ ભક્તિનું સ્વરૂપ છે કે જ્યાં સુધી તારા જેવો નહીં થાવ ત્યાં સુધી તને